એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું એક એવા મધ્યયુગીન વિચારકની જેમનું નામ કદાચ તમે સાંભળ્યું હશે, થોમસ એક્વિનાસ.
થોમસ એક્વિનાસ
પણ એમના વિચારોની તાજગી એ આજે પણ આપણને વિચારતા કરી દે છે. આપણે આજે એમના વિશ્વમાં ઊંડા ઉતરીશું,
બરાબર,
અને આ માટે આધાર લઈશું ફર્ગસ કેર નામના એક વિદ્વાનના પુસ્તકોનો.
ખરેખર લગભગ 800 વર્ષ પહેલાના વિચારક, અને સવાલ એ થાય કે આજે એમની વાત શું કામ કરવી.
હા, એ જ.
કારણ કે એમણે જે પ્રયાસ કર્યો હતો ને, શ્રદ્ધા અને તર્ક આ બંને વચ્ચે એક પુલ બાંધવાનો,
હા,
એ ગૂંજ, એ સંઘર્ષ આજે પણ આપણને ક્યાંક ને ક્યાંક સ્પર્શે છે.
બરાબર.
અને આ સમજવા માટે આપણી પાસે ફર્ગસ કેરના બે પુસ્તકો છે. એક છે સંક્ષિપ્ત પરિચય,
હમ,
એ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન જેવું,
હા, અને બીજું થોડું વધુ ઊંડાણપૂર્વકનું પુસ્તક. અને રસપ્રદ વાત એ છે કે કેર પોતે પણ એક્વિનાસની જેમ જ ડોમિનિકન પરંપરાના છે,
એટલે એમની પાસે એક ખાસ અંદરની દ્રષ્ટિ છે એમ કહી શકાય.
બિલકુલ.
આપણો આજનો પ્રયાસ એ રહેશે કે એક્વિનાસની જે એક શું કહેવાય છાપ છે ને,
હા, પેલી અત્યંત બૌદ્ધિક, થોડા શુષ્ક તર્કશાસ્ત્રી જેવી,
બરાબર, એનાથી આગળ જઈને એમના વાસ્તવિક સ્વરૂપને, એમના હૃદયને સમજવાનો પ્રયત્ન કરીએ. કેર આપણને બતાવે છે કે એક્વિનાસ મૂળભૂત રીતે તો એક ધર્મશાસ્ત્રી હતા,
એમ,
હા, જેમણે ફિલોસોફીનો, તત્વજ્ઞાનનો ઉપયોગ કર્યો, પણ શા માટે? ઈશ્વરને વધુ સારી રીતે જાણવા અને એમને ચાહવા માટે.
એટલે એમનો મુખ્ય રોલ ધર્મશાસ્ત્રીનો હતો,
બરાબર, અને જીવનનો અંતિમ ગોલ, એમનો ધ્યેય, એ ઈશ્વર સાથેનું મિલન હતું.
તો આ ફર્ગસ કેર જેમણે એક્વિનાસને આ નવી રીતે જોવામાં આપણને મદદ કરી, એમના વિશે થોડું જાણીએ.
હા, ચોક્કસ.
તેઓ સ્કોટલેન્ડના જાણીતા કેથોલિક પાદરી છે, ધર્મશાસ્ત્રી છે અને ઓક્સફર્ડ સાથે જોડાયેલા વિદ્વાન પણ.
અને સૌથી અગત્યની વાત જે તમે કીધી એમ,
હા,
તેઓ ડોમિનિકન ઓર્ડરના સભ્ય છે.
હા,
અને આ જે ડોમિનિકન કનેક્શન છે ને, એ ખરેખર બહુ મહત્વનું છે.
કેમ?
કારણ કે એનાથી એમને એક્વિનાસના વિશ્વમાં એક અંદરના માણસ જેવી સમજ મળે છે. એ માત્ર બહારથી કરાયેલો અભ્યાસ નથી.
ઓ, એટલે એ પરંપરાના જ ભાગ છે.
હા, એ જ બૌદ્ધિક અને આધ્યાત્મિક પરંપરાનો હિસ્સો છે. કેરની ખાસિયત એ છે કે તેઓ ઊંડા શૈક્ષણિક અભ્યાસને એક્વિનાસના સમય અને વિચારો પ્રત્યેની સહાનુભૂતિ સાથે જોડે છે, અને આ બધું તેઓ એવી રીતે રજૂ કરે છે એટલી સરળતાથી કે સામાન્ય માણસ પણ સમજી શકે.
એટલે કે તેઓ માત્ર વિદ્વાન નથી પણ એક સારા સંવાદકર્તા પણ છે.
ચોક્કસ.
એમનો મુખ્ય હેતુ એક્વિનાસને ખાલી તર્કશાસ્ત્રી તરીકે નહીં,
ના, બિલકુલ નહીં,
પણ મુખ્યત્વે એક ધર્મશાસ્ત્રી, એક આધ્યાત્મિક માર્ગદર્શક તરીકે રજૂ કરવાનો છે. એક એવા વિચારક જેમનો અંતિમ ધ્યેય શું હતો? ઈશ્વરને જાણવું અને પ્રેમ કરવું.
બરાબર. ફિલોસોફી તો એમના માટે એક સાધન હતી, સાધ્ય નહીં.
સરસ. તો હવે કેરના પુસ્તકોનું મુખ્ય સૂર શું છે, એનો હેતુ શું છે?
મુખ્ય હેતુ તો એ છે કે નવા વાચકોને એક્વિનાસના જીવન, એમના કામ અને એમની જે આખી સંકલિત વિચારધારા છે ને, એનો પરિચય કરાવવો. કેર ભારપૂર્વક કહે છે કે જો એક્વિનાસને સાચા અર્થમાં સમજવા હોય તો એમને શુષ્ક ફિલોસોફરને બદલે ઊંડી શ્રદ્ધા ધરાવતા ધર્મશાસ્ત્રી તરીકે જોવા પડશે.
એટલે પુસ્તકનો પાયો જ આ વિચાર પર છે કે એક્વિનાસ માટે ઈશ્વર તરફથી મળેલું જ્ઞાન, જેને રેવલેશન કહેવાય,
હા, સાક્ષાત્કાર,
એ જ શરૂઆત અને અંત હતો. તર્ક અને દર્શનશાસ્ત્ર જરૂરી હતા, એ સાચું,
હા, ખૂબ જરૂરી,
પણ હંમેશા શ્રદ્ધાના પ્રકાશમાં જ જોવાતા. એમને માટે તર્ક કંઈ શ્રદ્ધાનો દુશ્મન નહોતો પણ મદદગાર હતો.
બરાબર કહ્યું. કેર આપણને એક્વિનાસની આખી વિચાર યાત્રા પર લઈ જાય છે. એ શરૂ થાય છે ઈશ્વર અને તેમના સર્જનથી.
ઓકે.
પછી આવે છે મનુષ્ય અને તેનું નૈતિક જીવન, અને અંતે સમાજ અને શ્રદ્ધાના જે ગહન પાસાઓ છે એને સ્પર્શે છે.
એટલે કયા કયા મુદ્દાઓ આવે એમાં?
એમાં ઈશ્વરનું અસ્તિત્વ અને સ્વભાવ, માનવ આત્મા અને શરીરનો સંબંધ, આપણી સુખની શોધ,
હા,
પછી ન્યાયી કાયદાનો અર્થ શું થાય અને ઈશ્વરની કૃપા કેવી રીતે કામ કરે છે, આ બધા મુદ્દાઓનો સમાવેશ થાય છે.
વાહ. એટલે આ પુસ્તક ખરેખર એક્વિનાસની જે છાપ છે એને બદલી નાખે છે.
હા, ચોક્કસપણે.
એમને માત્ર સિદ્ધાંતોના ઘડવૈયા તરીકે નહીં પણ જીવનના મોટા પ્રશ્નો સાથે ઊંડાણથી જોડાયેલા એક જુસ્સાદાર વિચારક તરીકે રજૂ કરે છે.
બરાબર.
તો ચાલો હવે થોડા વધુ ઊંડાણમાં ઉતરીએ, કેટલાક મુખ્ય મુદ્દાઓની થોડી વિગતવાર ચર્ચા કરીએ.
જરૂર.
શરૂઆત કરીએ એક્વિનાસના જીવન અને સમયથી. કેર આપણને 13મી સદીના યુરોપમાં લઈ જાય છે, એ સમય કેવો હતો?
એ સમય બૌદ્ધિક રીતે ખૂબ જ ગતિશીલ હતો, ખબર છે?
હા.
એરિસ્ટોટલના વિચારો અરબી ભાષામાંથી અનુવાદ થઈને ફરી પશ્ચિમમાં આવી રહ્યા હતા.
હા.
અને એનાથી ખ્રિસ્તી વિચારકો માટે નવા પડકારો ઉભા થઈ રહ્યા હતા.
અચ્છા.
અને આ જ સમયે એક્વિનાસે પોતાના ઉમરાવ કુટુંબની ઈચ્છા વિરુદ્ધ જઈને.
હા, એમના કુટુંબને આ પસંદ નહોતું ને?
ના, જરાય નહીં. એમણે નવા સ્થપાયેલા ડોમિનિકન ઓર્ડરમાં જોડાવાનો નિર્ણય કર્યો અને આ ઓર્ડર ભણતર અને વિચાર પર ખૂબ ભાર મૂકતો હતો.
અને એમના ગુરુ આલ્બર્ટ ધ ગ્રેટ.
હા, આલ્બર્ટ ધ ગ્રેટ એ પણ મોટા વિદ્વાન હતા. એમણે જ એક્વિનાસને એરિસ્ટોટલના દર્શનનો ઊંડો પરિચય કરાવ્યો.
પણ એ સમયે એરિસ્ટોટલને ખ્રિસ્તી ધર્મ સાથે સાંકળવો એ વિવાદાસ્પદ નહોતું?
ખૂબ જ. ઘણા લોકો એને શ્રદ્ધા માટે ખતરો ગણતા હતા. એરિસ્ટોટલના કેટલાક વિચારો ખ્રિસ્તી માન્યતાઓ સાથે સીધા બંધ બેસતા નહોતા.
પછી એમણે ક્યાં કામ કર્યું?
એમણે પેરિસ યુનિવર્સિટી જેવા મોટા બૌદ્ધિક કેન્દ્રોમાં ભણાવ્યું અને એમનું સૌથી પ્રખ્યાત કામ, જેનું નામ આપણે સાંભળીએ છીએ, સુમ્મા થિયોલોજી.
હા, ધર્મશાસ્ત્રનો સારાંશ.
એ આ સમયની જ દેન છે અને એની જે શૈલી છે ને, પ્રશ્ન જવાબવાળી.
હા, એ રસપ્રદ છે.
એ સમયની યુનિવર્સિટીઓની ચર્ચા પદ્ધતિ દર્શાવે છે. પહેલા એક પ્રશ્ન મુકાય, પછી એના વિરોધમાં દલીલો, પછી એક્વિનાસનો પોતાનો મત અને છેલ્લે વિરોધી દલીલોના જવાબ.
એકદમ વ્યવસ્થિત.
હા, તર્કબદ્ધ રીતે સત્ય શોધવાનો પ્રયાસ.
સરસ. હવે વાત કરીએ ઈશ્વર વિશેના એમના વિચારોની. એમના 5 માર્ગો એટલે કે 5 વેઝ બહુ પ્રખ્યાત છે.
હા, એ ઈશ્વરના અસ્તિત્વની દલીલો ગણાય છે. પણ ક્યારે અહીં બહુ સ્પષ્ટતા કરે છે.
શું?
કે આ કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી જેમ આપણે લેબોરેટરીમાં સાબિત કરીએ. આ તો તર્કની શરૂઆતના બિંદુઓ છે.
એટલે કેવા?
જેમ કે દુનિયામાં ગતિ છે તો કોઈક પહેલો ગતિ આપનાર હોવો જોઈએ. દરેક વસ્તુનું કોઈક કારણ છે તો કોઈક પહેલું કારણ હોવું જોઈએ. દરેક વસ્તુ કોઈક હેતુ માટે છે તો કોઈક અંતિમ હેતુ નક્કી કરનાર હોવો જોઈએ. આ તર્ક આપણને એક પ્રથમ કારણ, પ્રથમ ગતિ આપનાર એક પરમ બુદ્ધિ સુધી લઈ જાય છે અને એને આપણે ઈશ્વર કહીએ છીએ.
પણ શું આટલું જાણવું પૂરતું છે કે ઈશ્વર છે?
ના, અહીં જ ક્યારે એક્વિનાસનો મહત્વનો મુદ્દો સમજાવે છે. એક્વિનાસ માટે ઈશ્વર છે એ જાણવું અને ઈશ્વર શું છે એ જાણવું, આ બે તદ્દન અલગ વસ્તુઓ છે.
અચ્છા.
તર્ક આપણને છે સુધી લઈ જાય છે, પણ ઈશ્વરનું અસલી સ્વરૂપ, એમનો સ્વભાવ, એ તો માનવીય બુદ્ધિ માટે હંમેશા એક રહસ્ય જ રહે છે.
એટલે તર્કની પણ મર્યાદા છે.
બિલકુલ. અને અહીં જ તેમનો પેલો મહત્વનો ખ્યાલ આવે છે, ઇબ્સમ એસે સબસિસ્ટન્સ.
એનો અર્થ શું?
એનો અર્થ છે, ઈશ્વર એ હોવું પોતે જ છે, એક્ઝિસ્ટન્સ ઇટસેલ્ફ. આપણે બધા છીએ કારણ કે આપણને અસ્તિત્વ મળ્યું છે ઈશ્વર પાસેથી.
હા.
પણ ઈશ્વર તે કોઈના પર નિર્ભર નથી. તે સ્વયં અસ્તિત્વ છે. બાકી બધું, આખું બ્રહ્માંડ એમના પર નિર્ભર છે.
આ વિચાર ખરેખર ઊંડો છે. એ ખાલી તર્ક નથી લાગતો.
ના, જરાય નહીં. એક ઊંડા રહસ્ય તરફ ઇશારો કરે છે.
તો ઈશ્વર પછી આવે છે સર્જન અને માનવ સ્વભાવ. સર્જન વિશે શું કહે છે એક્વિનાસ?
એમના માટે સર્જન એ કોઈ એકવાર બની ગયેલી ઘટના નથી.
એમ?
જેમ આપણે બિગ બેંગ કહીએ.
હા.
એનાથી થોડું જુદું. એમના મતે ઈશ્વરની આ સર્જન ક્રિયા સતત ચાલુ છે, દરેક ક્ષણે.
એટલે?
એમનો ખ્યાલ છે ક્રિએશિયો એક્સવી હિલો, શૂન્યમાંથી સર્જન. એનો અર્થ એ કે આખું વિશ્વ, આપણે બધા, દરેક પળે આપણા હોવાપણા માટે ઈશ્વર પર આધાર રાખીએ છીએ. જો ઈશ્વરે આધાર ખેંચી લે તો બધું શૂન્ય થઈ જાય.
ઓહો, એટલે સતત નિર્ભરતા.
બરાબર. અને માનવ સ્વભાવ વિશે પણ એમનો વિચાર એ સમય માટે ક્રાંતિકારી હતો. એમણે એરિસ્ટોટલ પાસેથી હાઇલોમોર્ફિઝમનો વિચાર લીધો.
હાઇલો શું?
હાઇલોમોર્ફિઝમ. સાદી ભાષામાં કહીએ તો મનુષ્ય એટલે ભૌતિક શરીર અને આધ્યાત્મિક આત્માનું અતૂટ જોડાણ.
એટલે શરીર અને આત્મા અલગ નથી,
મૂળભૂત રીતે એક જ છે. આત્મા શરીરને જીવંત બનાવે છે, તેને આકાર આપે છે. જેમ મીણ અને તેનો આકાર હોય ને.
હા.
તમે મીણ વગર આકારની કલ્પના ન કરી શકો અને આકાર વગર મીણની, એવું કંઈક.
આનો અર્થ તો એ થયો કે શરીર કંઈ ખરાબ વસ્તુ નથી. પહેલા એવો વિચાર હતો ને કે શરીર આત્માનું કેદખાનું છે.
બરાબર, એક્વિનાસ એ વિચારને નકારે છે. શરીર માનવ હોવાનો અભિન્ન ભાગ છે. આપણું વિચારવું, અનુભવવું, પ્રેમ કરવો, આ બધું શરીર અને આત્માની એકતાથી શક્ય બને છે.
અને આત્માની અમરતા વિશે
એમણે આત્માની અમરતાની વાત પણ કરી. એમની દલીલ એ હતી કે આપણી બુદ્ધિ એવી અમૂર્ત વસ્તુઓ સમજી શકે છે જે ભૌતિક નથી, જેમ કે ન્યાયનો ખ્યાલ કે સુંદરતાનો ખ્યાલ.
હા, એ કોઈ ભૌતિક વસ્તુ નથી.
બરાબર. અને જો આપણી બુદ્ધિ આવી અભૌતિક વસ્તુઓ ગ્રહણ કરી શકે તો આપણો આત્મા, જે બુદ્ધિનું મૂળ છે, એ પણ શરીરના નાશ પછી ટકી રહેવો જોઈએ.
રસપ્રદ તર્ક છે. આ માનવ સ્વભાવની સમજ પછી નૈતિકતાના વિચારો આવતા હશે.
ચોક્કસ. કારણ કે જો આપણે શરીર આત્માની એકતા છીએ તો આપણી ક્રિયાઓ પણ એ બંને દ્વારા જ થાય છે. એક્વિનાસ કહે છે કે આપણે જે કંઈ પણ કરીએ છીએ તે કોઈક સારા, ગુડ ને લક્ષમાં રાખીને જ કરીએ છીએ.
હંમેશા. આપણે ખોટું કામ કરીએ ત્યારે પણ.
હા, એમનું કહેવું છે કે ત્યારે પણ આપણે કોઈક અધૂરા, મર્યાદિત સારા પાછળ હોઈએ છે. જેમ કે ચોરી કરનાર વ્યક્તિ પૈસાને સારું માને છે. આપણને હંમેશા કંઈક મેળવવાની ઈચ્છા હોય છે જે આપણને સારું લાગે, ભલે પછી સારાની આપણી સમજ ખોટી હોય.
અને આપણો અંતિમ ધ્યેય શું છે?
અંતિમ ધ્યેય, આપણી સૌથી ઊંડી ઈચ્છા, એ છે સુખ. લેટિનમાં બિયાટિટ્યુડો, પરમ સુખ.
પણ આ સાચું સુખ ક્યાં મળે? શું પૈસા, સત્તા, મોજ શોખમાં?
એક્વિનાસ કહે છે કે આ બધામાં ક્ષણિક આનંદ મળે છે કદાચ, પણ કાયમી, પૂરેપૂરું સુખ નહીં. એ અધૂરા છે. સાચું, સંપૂર્ણ સુખ તો ફક્ત પરમ સારામાં, એટલે કે ઈશ્વરમાં જ મળી શકે છે.
તો ત્યાં સુધી પહોંચવાનો રસ્તો કયો?
એ છે સદ્ગુણો કેળવવાનો. સદ્ગુણ એટલે શું? એ સારું કામ કરવાની ટેવ છે, આપણા ચારિત્ર્યનું ઘડતર છે.
કયા સદ્ગુણો?
એ મુખ્યત્વે બે પ્રકારના ગણાવે છે. એક છે મુખ્ય કાર્ડિનલ સદ્ગુણો, સમજદારી, પ્રુડન્સ, ન્યાય, જસ્ટિસ, સંયમ, ટેમ્પરન્સ, અને હિંમત, ફોર્ટિટ્યુડ. આ આપણે તર્કથી સમજી શકીએ અને પ્રેક્ટિસથી કેળવી શકીએ.
અને બીજા?
બીજા છે ધર્મશાસ્ત્રીય સદ્ગુણો, શ્રદ્ધા, ફેઇથ, આશા, હોપ અને પ્રેમ, ચેરિટી, લવ. આ સીધા ઈશ્વર તરફ દોરે છે અને એ એમની કૃપાથી જ મળે છે.
એટલે આમાં બુદ્ધિ અને ઈચ્છાશક્તિ બંનેનો રોલ છે?
હા, બુદ્ધિ આપણને બતાવે છે કે સારું શું છે, અને ઈચ્છાશક્તિ આપણને એ સારાને પસંદ કરવાની અને એ પ્રમાણે વર્તવાની શક્તિ આપે છે. બંને જરૂરી છે.
પણ આપણે એકલા તો નથી જીવતા, સમાજમાં રહીએ છે. તો વ્યક્તિગત નૈતિકતા અને સમાજ, એનું જોડાણ કેવી રીતે થાય?
બહુ સારો પ્રશ્ન. આજ આપણને એક્વિનાસમાં સમાજ અને કાયદા વિશેના વિચારો તરફ લઈ જાય છે. એમણે વ્યક્તિગત નૈતિકતાને સમાજના કાયદા સાથે ગાઢ રીતે જોડી હતી.
કઈ રીતે?
એમણે કાયદાના ચાર સ્તર ગણાવ્યા છે. એક અધિક્રમ છે. સૌથી ઉપર છે શાશ્વત કાયદો.
એ શું છે?
એ ઈશ્વરના મનમાં રહેલી આખી સૃષ્ટિની યોજના છે. જે રીતે ઈશ્વરે બ્રહ્માંડને રચ્યું છે અને ચલાવે છે, એનો મૂળભૂત તર્ક.
ઓકે. પછી?
એના પછી આવે છે કુદરતી કાયદો. આ બહુ મહત્વનો ખ્યાલ છે.
એ શું છે કુદરતી કાયદો?
એ શાશ્વત કાયદામાં આપણી, મનુષ્યની, બુદ્ધિની ભાગીદારી છે. આપણી અંદરની એક સહજ સમજ કે અમુક વસ્તુઓ મૂળભૂત રીતે સારી છે, જેમ કે જીવનનું રક્ષણ કરવું, સત્ય જાણવાની કોશિશ કરવી, સમાજમાં શાંતિથી રહેવું.
હા.
અને અમુક વસ્તુઓ ખરાબ છે, જેમ કે નિર્દોષને મારવું, જૂઠું બોલવું. આ સમજવા માટે કોઈ ધર્મગ્રંથ વાંચવાની જરૂર નથી. એ આપણી માનવ પ્રકૃતિનો ભાગ છે.
એટલે આ સાર્વત્રિક છે બધા માટે?
હા, એક્વિનાસના મતે આ સાર્વત્રિક છે. પછી ત્રીજા સ્તરે આવે છે માનવ કાયદો, હ્યુમન લો.
એટલે આપણા દેશના કાયદા?
હા, આપણા દેશો અને સમાજોના જે કાયદા આપણે બનાવીએ છીએ એ. પણ એક્વિનાસ માટે આ કાયદા ત્યારે જ સાચા, ન્યાયી ગણાય જો તે કુદરતી કાયદાને અનુરૂપ હોય.
એટલે જો કોઈ કાયદો કુદરતી કાયદાની વિરુદ્ધ હોય તો?
તો એ સાચો કાયદો જ નથી. અહીં જ તેમનું પેલું પ્રખ્યાત વાક્ય આવે છે, અન્યાયી કાયદો એ કાયદો જ નથી પણ કાયદાની વિકૃતિ છે.
બાપરે, આ તો બહુ મોટો દાવો છે.
હા, આ વિચાર આજે પણ માનવ અધિકારો અને સામાજિક ન્યાયની ચર્ચા માટે કેટલો મહત્વનો આધાર પૂરો પાડે છે.
અને ચોથો કાયદો?
ચોથો છે દૈવી કાયદો, ડિવાઇન લો, જે આપણને ધર્મગ્રંથો, જેમ કે બાઇબલ દ્વારા મળે છે. તે આપણને એવું માર્ગદર્શન આપે છે જે કદાચ આપણી કુદરતી બુદ્ધિથી સંપૂર્ણપણે સ્પષ્ટ ન થાય.
જેમ કે
ખાસ કરીને આપણા અંતિમ ધ્યેય ઈશ્વર સાથેના મિલન સુધી પહોંચવામાં મદદ કરે છે. જેમ કે શ્રદ્ધા, આશા, પ્રેમ જેવા સદગુણો વિશેની સમજ.
સમજાયું. આ બધા વિચારો પછી કેર આપણને એક્વિનાસના શુદ્ધ ખ્રિસ્તી ધર્મશાસ્ત્રીય વિચારો તરફ પણ લઈ જાય છે, ખરું?
હા, કારણ કે આપણે ભૂલવું ન જોઈએ કે તેઓ મુખ્યત્વે ધર્મશાસ્ત્રી હતા. જેમ કે ત્રિમૂર્તિનો સિદ્ધાંત, એક જ ઈશ્વરમાં ત્રણ વ્યક્તિઓ, પિતા, પુત્ર, પવિત્ર આત્મા. એક્વિનાસે તત્વજ્ઞાનનો ઉપયોગ આ ગહન રહસ્યને થોડું સ્પષ્ટ કરવાનો પ્રયાસ કરવા માટે કર્યો.
અને ઈસુ ખ્રિસ્ત વિશે?
ઈસુ ખ્રિસ્તનું મહત્વ કેન્દ્રમાં છે, ખાસ કરીને અવતારનો વિચાર, કે ઈશ્વરે પોતે માનવરૂપ ધારણ કર્યું. આના દ્વારા ઈશ્વર અને મનુષ્ય વચ્ચે એક સેતુ બંધાયો.
અને સેક્રમેન્ટ્સ, એ શું છે?
સેક્રમેન્ટ્સ એટલે એવી પવિત્ર વિધિઓ, જેમ કે બાપ્ટિસ્મા કે પ્રભુભોજન, જેના દ્વારા ઈશ્વરની કૃપા ભૌતિક રીતે લોકો સુધી પહોંચે છે. આ પણ એ જ વાત બતાવે છે કે એક્વિનાસ માટે ભૌતિક જગત કંઈ તુચ્છ કે ખરાબ નહોતું.
એટલે ઈશ્વર ભૌતિક માધ્યમો દ્વારા પણ કામ કરે છે.
બરાબર. અમૂર્ત ઈશ્વર મૂર્ત જગત દ્વારા પોતાની કૃપા આપે છે.
વાહ, આખી ચર્ચા ખરેખર બહુ વ્યાપક છે. તો આ બધા પરથી આપણે મુખ્ય મુદ્દાઓ કે સંદેશા શું તારવી શકીએ?
મને લાગે છે કે પહેલો અને સૌથી અગત્યનો મુદ્દો એ છે, શ્રદ્ધા અને તર્ક વચ્ચે દુશ્મની નથી પણ દોસ્તી છે. બંને એક જ સ્ત્રોત ઈશ્વર તરફથી આવે છે, એટલે એ એકબીજાના વિરોધી ન હોઈ શકે. તર્ક શ્રદ્ધાને સમજવામાં મદદ કરે છે અને શ્રદ્ધા તર્કને સાચી દિશા અને ઊંડાણ આપે છે.
પેલું સૂત્ર યાદ છે?
હા, કૃપા પ્રકૃતિનો નાશ નથી કરતી પણ તેને પૂર્ણ બનાવે છે. ગ્રેસ ડઝ નોટ ડિસ્ટ્રોય નેચર બટ પરફેક્ટ્સ ઇટ. આજના સમયમાં જ્યાં વિજ્ઞાન અને ધર્મ વચ્ચે ઘણીવાર તણાવ જોવા મળે છે, ત્યાં આ વિચાર કેટલો પ્રાસંગિક છે.
સાચી વાત છે. બીજો મુદ્દો જે આપણે શરૂઆતમાં પણ કહેલો,
હા,
એક્વિનાસ માટે ધર્મશાસ્ત્ર પ્રથમ આવે છે. તત્વજ્ઞાન એક મહત્વનું સાધન છે, ચોક્કસ.
હા, અનિવાર્ય સાધન.
પણ મુખ્ય ધ્યેય શ્રદ્ધાના સત્યને સમજવાનું અને જીવવાનું છે. આ વાત કોઈપણ વિચારધારાને સમજવા માટે મહત્વની છે કે તેનો મૂળભૂત હેતુ શું છે.
બરાબર. ત્રીજું, મનુષ્ય એક અખંડ વ્યક્તિ છે, શરીર અને આત્માનું જોડાણ.
હા, પેલું હાઇલોમોર્ફિઝમ.
બરાબર. આજકાલ આપણે ઘણીવાર મન, શરીર, કામ, ઘર, આધ્યાત્મિકતા આ બધાને સાવ અલગ અલગ ખાનામાં વહેંચી દઈએ છીએ, જાણે એકબીજા સાથે કોઈ લેવા દેવા જ ન હોય.
હા, એવું થાય છે.
એક્વિનાસ આપણને યાદ અપાવે છે કે આપણે એક સંકલિત અસ્તિત્વ છીએ. આ આપણા જીવનના જુદા જુદા પાસાઓને જોડવામાં એક અર્થપૂર્ણ સમગ્ર બનાવવામાં મદદ કરી શકે.
ચોથો સંદેશ નૈતિકતા વિશેનો.
એ માત્ર નિયમો પાળવાની વાત નથી.
ના, બિલકુલ નહીં.
પણ સુખની સાચી શોધ અને સદગુણી બનવાની વાત છે. ભાર ચારિત્રના ઘડતર પર છે.
હા, તમે કેવા વ્યક્તિ બનો છો એ મહત્વનું છે. આ વ્યક્તિગત વિકાસ માટે એક જુદો જ વધુ ઊંડો અભિગમ આપે છે.
અને પાંચમો મુદ્દો.
પાંચમું, કુદરતી કાયદાનો વિચાર. એ કહે છે કે અમુક નૈતિક સત્યો સાર્વત્રિક છે. એ કોઈ ચોક્કસ ધર્મ કે સંસ્કૃતિ પર આધારિત નથી, પણ મનુષ્ય હોવાના નાતે આપણી બુદ્ધિથી સમજી શકાય એવા છે.
બરાબર. આ વિચાર સાર્વત્રિક માનવ અધિકારોની ચર્ચા માટે જુદા જુદા સમાજો અને સંસ્કૃતિઓ વચ્ચે નૈતિક સંવાદ સ્થાપવા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે.
ખરેખર કેરના પુસ્તકમાં એક્વિનાસના વિચારોને યાદગાર રીતે રજૂ કરતી કેટલીક ઉક્તિઓ પણ છે ને?
હા, એમના વિચારોના સાર જેવી.
ચાલો એવી કેટલીક મુખ્ય ઉક્તિઓ જોઈએ અને એનો અર્થ સમજીએ.
પહેલી, જે આપણે હમણાં જ યાદ કરી, કૃપા પ્રકૃતિનો નાશ કરતી નથી પણ તેને પૂર્ણ કરે છે.
આનો સીધો અર્થ શું સમજવો?
એનો અર્થ એ કે શ્રદ્ધા કે ઈશ્વરની મદદ આપણી કુદરતી ક્ષમતાઓ, જેમ કે તર્ક કરવાની શક્તિ, પ્રેમ કરવાની શક્તિ ને દબાવી દેતી નથી, પણ એને વધુ સારી, વધુ ઊંચા હેતુ માટે ઉપયોગી બનાવે છે. એને પૂર્ણતા તરફ લઈ જાય છે.
સરસ. બીજી ઉક્તિ.
ઈશ્વર અસ્તિત્વ ધરાવે છે તે જાણવું અને ઈશ્વર શું છે તે જાણવું એક નથી.
હા, આ પણ બહુ મહત્વનું છે.
શું બતાવે છે? આ આપણી બુદ્ધિની એક સીમા બતાવે છે. આપણે તર્કથી કદાચ ત્યાં સુધી પહોંચી શકીએ કે હા, ઈશ્વર જેવું કંઈક હોવું જોઈએ, પણ ઈશ્વરનું અસલી સ્વરૂપ, એમનો સ્વભાવ એ સંપૂર્ણપણે સમજવો એ આપણી મર્યાદિત બુદ્ધિની બહાર છે. એ હંમેશા એક રહસ્ય રહેશે.
એટલે કે એક પ્રકારની બૌદ્ધિક નમ્રતા રાખવી.
બરાબર. ત્રીજી પેલી કાયદા વિશેની. અન્યાયી કાયદો એ કાયદો નથી, પણ કાયદાની વિકૃતિ છે.
આ તો ખરેખર શક્તિશાળી વાક્ય છે.
હા, તે સ્પષ્ટ કહે છે કે કાયદો માત્ર સત્તા કે બળ પર આધારિત ન હોઈ શકે. એની પાછળ નૈતિકતાનો, ન્યાયનો આધાર હોવો જરૂરી છે. જો કોઈ કાયદો મૂળભૂત ન્યાયના સિદ્ધાંતોની વિરુદ્ધ જતો હોય તો એ ભલે સંસદમાં પાસ થયો હોય, પણ એક્વિનાસના મતે એ સાચો કાયદો જ નથી.
અને ચોથી?
ચોથી, મનુષ્યનો અંતિમ ઉદ્દેશ્ય સુખ છે, જે દૈવી તત્વના દર્શનમાં રહેલું છે.
એટલે કે આપણી સુખની શોધનો અંત ક્યાં છે?
એક્વિનાસ મુજબ એનો અંત ઈશ્વર સાથેના ગાઢ જોડાણમાં, એમના સાક્ષાત્કારમાં, એમના દર્શનમાં છે. દુનિયાવી વસ્તુઓ પાછળની આપણી દોડ આપણને ક્ષણિક સંતોષ આપી શકે, પણ અંતિમ સંપૂર્ણ સુખ તો ત્યાં જ છે.
તો આ બધા વિચારો 800 વર્ષ જૂના આજના જમાનામાં કેવી રીતે કામ લાગે? શું આ ખાલી ઇતિહાસની વાતો છે?
મને તો જરાય એવું નથી લાગતું. જો વ્યક્તિગત સ્તરે વિચારીએ તો
હા,
એક્વિનાસ આપણને જીવનના હેતુ વિશે, અર્થ વિશે વિચારવા પ્રેરે છે. આપણે ખરેખર શું શોધી રહ્યા છીએ? સાચું સુખ ક્યાં છે? અને પેલી શરીર, મન, આત્માને એક સાથે જોવાની વાત, એ આપણને વધુ સંતુલિત જીવન જીવવામાં મદદ કરી શકે. સદગુણો કેળવીને ચારિત્ર્ય વિકાસ કરવાની વાત.
અને બૌદ્ધિક રીતે?
બૌદ્ધિક રીતે જે લોકો વિજ્ઞાન અને શ્રદ્ધા વચ્ચે સંઘર્ષ અનુભવે છે, તેમના માટે એક્વિનાસનો સુમેળ સાધવાનો પ્રયાસ એક રસપ્રદ માર્ગ બની શકે છે. એ બતાવે છે કે ઊંડો અભ્યાસ અને ઊંડી શ્રદ્ધા એક સાથે શક્ય છે. બૌદ્ધિક પ્રમાણિકતા જાળવવી
અને સમાજમાં, વ્યવસાયમાં,
ત્યાં પેલો કુદરતી કાયદાનો વિચાર કામ લાગે. એ આપણને સાર્વત્રિક નૈતિકતાનો એક આધાર આપે છે. આપણે જે નિર્ણયો લઈએ, જે નિયમો બનાવીએ, એ ન્યાયી છે કે નહીં? શું એ ફક્ત અમુક લોકોના ફાયદા માટે છે કે સામાન્ય હિત, કોમન ગુડને ધ્યાનમાં રાખીને લેવાયા છે?
હા, એ સામાન્ય હિતનો વિચાર મહત્વનો છે.
બરાબર.
અને રાજકીય સ્તરે?
ત્યાં પેલું વાક્ય, અન્યાયી કાયદો એ કાયદો નથી, એ આજે પણ અન્યાય સામે અવાજ ઉઠાવવાની, કાયદાઓનું નૈતિક મૂલ્યાંકન કરવાની અને વધુ સારા, વધુ ન્યાયી સમાજ માટે પ્રયત્ન કરવાની પ્રેરણા આપે છે. માનવ અધિકારોની હિમાયત કરવા માટે એક મજબૂત બૌદ્ધિક આધાર આપે છે.
ખરેખર મારા માટે આખી ચર્ચામાંથી જે સૌથી મોટી વાત ઉભરી આવી છે એ એ છે કે એક્વિનાસને માત્ર તર્કના એક સાંકડા ચોકઠામાં બાંધી ન શકાય.
સાચી વાત.
એમની વિચારધારા કેટલી વિશાળ છે, કેટલી બધી વસ્તુઓ એકબીજા સાથે જોડાયેલી છે. તત્વજ્ઞાન, ધર્મશાસ્ત્ર, નૈતિકતા, રાજકારણ, મનોવિજ્ઞાન પણ કહી શકાય અમુક અંશે.
હા, બધું સંકલિત છે.
એમને પેલા શુષ્ક તર્કશાસ્ત્રીની છવિમાંથી બહાર કાઢીને એક ઊંડાણપૂર્વક વિચારનાર, જીવનને સમગ્રતાથી જોનાર વ્યક્તિ તરીકે ઓળખવા, એ મારા માટે ખરેખર રસપ્રદ રહ્યો.
અને મારા માટે સૌથી અગત્યની વાત એ છે કે આટલા વર્ષો જૂના વિચારો પણ આજના જીવનના મૂળભૂત પ્રશ્નો માટે કેટલા પ્રાસંગિક હોઈ શકે છે.
હા,
આપણે આજે પણ અર્થની શોધ કરીએ છીએ, નૈતિક ગૂંચવણોનો સામનો કરીએ છીએ, શ્રદ્ધા અને તર્ક વચ્ચે ક્યારેક સંઘર્ષ અનુભવીએ છીએ.
બરાબર.
એક્વિનાસ ફર્ગસ કેર દ્વારા રજૂ થયા મુજબ આપણને યાદ અપાવે છે કે ઊંડાણપૂર્વક વિચારવું અને ઊંડાણપૂર્વક વિશ્વાસ કરવો આ બંને શક્ય છે, અને કદાચ આજના સમયમાં જરૂરી પણ છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.